દોલતરામજી કૃત છ ડાળા ચાલે છે તેની છેલ્લી છઠ્ઠી ઢાળ છે તેની 11મી આપણે ગાથા લેવાની છે. આ છઠ્ઠી ઢાળમાં મુનિ દશાનું વર્ણન છે અને મુનિ દશામાં હવે ખાસ કરીને જે શ્રેણી માંડવા પહેલવાની જે તૈયારી શુદ્ધોપયોગની તૈયારી તેની વાત આમાં આપણને ચાલે છે. એમાં 186 પાનું છે 11મી ગાથાનું. સ્વરૂપ આચરણ ચારિત્ર અને અર્યંત અવસ્થા. શ્રેણી માંડીને પોતે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે મુનિ દશામાં તેની હવે આમાં આપણને વાત કરે છે. તેનું હરિગીત લઈએ. યો ચિંત્ય નિજ મે થીરબાયે તિન અકત જોયાનંદ લયો સો ઇન્દ્ર નાગન રેન્દ્રવા અહમિન્દ્ર કે નાહી કયો તબહિ શુકલ ધ્યાનાગ્નિ કરી ચહુ ગાતિ વિધિ કાનન દયો સબ લખ્યો કેવલ જ્ઞાન કરી ભવિ લોક કો. ચિત્રમાં દેખાડ્યા છે કે પેલા ચિત્રમાં દેખાડ્યું સંસાર દશામાં 8 કર્મથી સહિત દેખાડ્યું છે અને બીજા ચિત્રમાં એ કર્મથી છૂટો પડે છે એવું એનું દેખાડવાનું પ્રયોજન છે. તેનો અનુવાદ લઈએ છીએ. સ્વરૂપાચરણ ચારિત્રનું સ્વરૂપ આ પ્રમાણે વિચરીને લખવું હોય તો વિચારીને એટલું સુધારી લેવું. ચિંત્ય એટલે વિચારીને. આત્મ સ્વરૂપમાં લીન થતા તે મુનિઓને જે કહી ન શકાય એવો વચનથી પાર આનંદ થાય છે. જ્યાં સ્વરૂપ આચરણ સ્વરૂપમાં શુદ્ધોપયોગ દશા જામે છે આત્મામાં રમણતા લીનતા એકાગ્રતા જામે છે ત્યાં મુનિઓને કેવો આનંદ થાય છે જે વાણી દ્વારા કહી શકવા યોગ્ય નથી. બપોરના પ્રશ્ન થયો તો અનુભવમાં કેવો આનંદ આવે? અનુભવમાં કોઈ આનંદ આવે એનું વર્ણન કરી શકે? શા માટે નથી કરી શકતા? સરસ સરસ. પણ અનુભવ જેને થયો એ તો કરી શકે કે નહીં? શા માટે ના કરી શકે? જેને અનુભવ નથી થયો એ તો ના કરી શકે, પણ જેને થયો એ તો કરી શકે કે નહીં? કે આ વાણીથી તો અગોચર છે પણ વિકલ્પથી પણ અગોચર છે. વિકલ્પથી અગોચર ને વાણીમાં કેમ કહી શકાય? આ તો એના જેવું છે જે કોઈ મૂંગો હોય એને તમે કઈક સાકર ખવડાવો અથવા ગમે ખવડાવો પછી એને પૂછો તને કેવું લાગ્યું એ કેટલું વર્ણન કરશે મોઢાથી? મૂંગો માણસ છે બોલી બોલવાથી કેટલું વર્ણન કરી શકે? એમ આ અનુભવનું વર્ણન જેને અનુભવ નથી એ તો ના કરી શકે, પણ જેને અનુભવ થયો હોય તે પણ કરી શકે ને. એ તો જે અનુભવ કરે તે માણે એવું છે. તો એ આત્મામાં એકાગ્ર થતા મુનિઓને વચનથી પાર આનંદ થાય છે અને તે આનંદ ઇન્દ્રને પણ નથી, નાગેન્દ્ર અને ચક્રવર્તીને કે અહમિન્દ્રને પણ કહેવામાં આવ્યો નથી. દેવોમાં મુખ્ય જે ઇન્દ્ર કહેવાય, મનુષ્યમાં મુખ્ય જે ચક્રવર્તી કહેવાય અને બીજા સ્વર્ગોમાં જે અહમિન્દ્ર હોય છે તે બધાને પણ આવો અતિન્દ્રિય આનંદ છે. સૌધર્મ ઇન્દ્રને અતિન્દ્રિય આનંદ છે પણ એ કેવો છે? અલ્પ છે. જ્યારે આ તો મુનિ દશામાં શ્રેણી માંડીને શુદ્ધોપયોગનો છે એવો આનંદ તો કોઈ ગતિમાં એ મુનિઓને એવી દશા સિવાય બીજા કોઈને હોતો જાત છે એવી. પણ આ તો શુદ્ધોપયોગમાં જે આનંદ છે એ તો ઘણો આનંદ હોય છે. જે ઇન્દ્રને નાગેન્દ્રને કે ચક્રવર્તી કે અહમ ઇન્દ્રને પણ નથી તે સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે જ શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે ચાર ઘાતી કર્મરૂપી જંગલ બળી જાય છે. એ અંતરમાં લીનતા જામે છે. શ્રેણી માંડવાની શરૂઆત થાય ત્યાં શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને તે ચાર ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પહેલું શુક્લ ધ્યાન થાય છે. એવી રીતે ચાર પ્રકારના શુક્લ ધ્યાન હોય છે. એમાં શ્રેણી માંડે શુક્લ ધ્યાનથી અને ચાર ઘાતી કર્મોનો નાનાવણી દર્શનાવણી મૌની અને અંતરાય સાતમે ગુણસ્થાને જ્યાં બે જાતની શ્રેણી હોય છે ક્ષપક શ્રેણી અને ઉપસમ શ્રેણી એમાં આ જે મોક્ષ પામનાર જીવ હોય છે કેવલ જ્ઞાન પામનાર એ ક્ષપક શ્રેણી માંડીને જાય છે આઠ નવ દસ અને સીધું બારમાં પહોંચીને તેરમાં ગુણસ્થાને જાય છે ત્યાં અરિહંત દશા કેવલ જ્ઞાન ચાર ઘાતી કર્મનો અભાવ થાય છે અને કેવળ જ્ઞાનથી ત્રણ લોકમાં હોવા વાળા બધા પદાર્થોના ગુણ અને પર્યાયને પ્રત્યક્ષ જાણી લે છે કેવળ જ્ઞાન કેવું છે કે ત્રણ લોકમાં હોવા વાળા પદાર્થ જે છ છ દ્રવ્યો છે સંખ્યા એ અનંત છે તેની ભૂત ભવિષ્ય વર્તમાન બધી પર્યાય સહિત બધા ગુણ સહિત બધી પર્યાય સહિત કેવી રીતે જાણે છે પ્રત્યક્ષ જાણે છે એને કોઈ ઇન્દ્રિયની મનની કે એની કોઈ વચ્ચે મદદ હોતી નથી અને ત્યારે ભવ્ય જીવોને મોક્ષ માર્ગ બતાવે છે એ અરિયન દશા પામે છે કેવળ જ્ઞાન પામે છે પછી ત્યાં તીર્થંકર કે હોય તો તે ઉપદેશ આપે છે અથવા કોઈ બીજા કેવળી પણ હોય એ પણ ઉપદેશ આપે છે પોતે જે માર્ગે અનંત સુખને પામ્યા તે અનંત સુખનો માર્ગ પોતે પોતાની વાણીમાં આપે છે પોતે અરિયન દશા કેવી રીતે પામ્યા કોઈ પણ અરિયન કેવળ જ્ઞાન પામે છે કેવી રીતે પામ્યા બે નો નાશ કર્યો એક રાગનો નાશ કર્યો અને એક અપૂર્ણ જ્ઞાનનો નાશ અજ્ઞાનનો રાગનો નાશ કરીને વિતરાગ થયા અજ્ઞાનનો નાશ કરીને કેવળ જ્ઞાની થયા તો એમના ઉપદેશમાં પણ એમની વાણીમાં પણ દિવ્ય ધ્વનિમાં જગતના જીવો રાગનો નાશ કરે અને અજ્ઞાનનો નાશ કરે તેવી જ વાત આવતી હોય છે તો તીર્થંકરોને તો હોય જ છે બીજા કોઈ કેવળી હોય છે એમને પણ આવી વાણી હોય છે નીચે ચિત્ર દેખાડ્યું છે કે અરિયંત પરમાત્મા હોય છે એને કેવી દશા હોય છે એમાં પ્રાતિહાર્ય પણ દેખાડે ઉપર ત્રણ છત્ર હોય ચામર હોય ભામંડલ હોય સિંહાસન હોય એ સિવાય પુષ્પવૃષ્ટિ દેવદુદુંબી અને દિવ્ય ધ્વનિ એ એમાં નથી દેખાડ્યા બાકી આઠ પ્રાતિહાર્ય હોય છે આમાં એક ખાસ કોઈને જોયું હોય તો કઈ ખ્યાલ આવશે ખાસ જોવા જેવું આમાં કઈ કમલ થી અધર છે ચાર આંગળ ઊંચે હોય ભગવાન સિંહાસન ને અડીને ન હોય ભગવાન જે અરિયન પરમાત્મા હોય એ જે સિંહાસન એનાથી ચાર આંગળ હોય છે એની સ્તુતિ આવે છે ને ઊંચે ચતુરાંગુલ જીન રાજે ઇન્દ્રો નરેન્દ્રો મુનિરાજ પૂજે જેવું નિરાલમ નિજ આત્મદ્રવ્ય તેવો નિરાલમ બન જીન દેહ ભગવાનનું શરીર પણ આત્મા તો બધાથી છૂટો પડી ગયો પણ ભગવાનનું શરીર પણ હવે કોઈને અડતું નથી એવી રીતે અંતરિક્ષપણું ભગવાનને અરિયંતને પ્રગટ થાય છે એ એમાં ખાસ વિચારવાનું છે વાણી છૂટે ત્યારે પદ્માસન માં હોય ચાલે ત્યારે ખડગાસન એટલે આ તો સહેજે એવું પહેલાના હોય છે કે કાન કેવું લાંબા જ હોય અને ભગવાનનું શરીર તો કેવું હોય છે એકદમ સમચતુ સંસ્થાન હોય છે કોઈ અંગ નાનું મોટું કેમ ન હોય પણ કાન લાંબા એ તો જનરલી આપણી કમ્પેર કરીએ એટલે બાકી તો કેવું હોય છે શરીર પ્રમાણ જ હોય છે અને આ ચિહ્ન તો એક એવું ચિહ્ન દેખાડવા માટેનું એક ચિહ્ન હોય છે કોઈ હેતુ હોય તો ખ્યાલ નથી કોઈ કદાચ પાછળ એનો હેતુ હોય તો ખબર નથી એ રીતે અગિયારમી ગાથામાં આપણને સિદ્ધ અરિયંત દશા પ્રાપ્ત થાય છે શુક્લ ધ્યાનથી એની વાત કરી હવે બારમી ગાથા સિદ્ધ અવસ્થા એટલે સિદ્ધ પરમાત્માનું વર્ણન તેરમે ગુણસ્થાને અરિયંત પરમાત્મા સકલ પરમાત્મા થાય અને પછી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે તેની વાત આપણને બારમા ગાથામાં કહે છે પુનિ ઘાતિ સે સય ઘાતિ વિધિ છિન માહિ અષ્ટમ ભુવસ વસુ કર્મ વિનસે સોગુણ વસુ સંય Thank you. છ ડાળા માં પહેલેથી શરૂઆત કરીને ઠેઠ પૂર્ણ સુધીની હવે વાત કરી. શરૂઆત ક્યાંથી કરી હતી? ચાર ગતિથી માંડીને આખું પૂર્ણ સિદ્ધ દશા પ્રાપ્ત થાય એ પૂરેપૂરી, એટલા માટે તો આને કહીએ છીએ ને છ ડાળા. કેવું છે? ગાગરમાં સાગર, તુકાણમાં બધી જ વાત કરી દીધી. કેમ ભૂલ છે, ભૂલ કેમ ટળે એના ઉપાયની પણ ક્રમસર વાત કરીને હવે સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે તેનું વર્ણન આમાં છે. કેવલ જ્ઞાન પામ્યા પછી કોઈ પણ જીવ જેને પૂર્ણ સુખ સિદ્ધ દશા અશરીરી દશા પ્રાપ્ત કરવી હોય એણે પ્રથમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે. એ પછી ચારિત્રમાં મુનિદશા આવે છે. મુનિદશામાં શ્રેણી માંડે, શ્રેણી માંડીને પૂર્ણ વિતરાગ બારમે થઈ અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે પછી જ સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. કેવલ જ્ઞાન પામ્યા પછી બાકીના ચાર અઘાતિયા કર્મોનો નાશ કરીને આયુ, વેદની, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મોનો નાશ કરીને ક્ષણમાં, એટલે એક સમયમાં, જ્યાં ભગવાન કેવળ જ્ઞાન પામે છે ત્યાંથી સિદ્ધ શિલા સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે? એક સમય લાગે છે. કારણ કે જીવનો સ્વભાવ કેવો છે? હંમેશા ઉર્ધ્વગમન કા, તો ગતિ કરવો ઉર્ધ્વગમન એનો સ્વભાવ હોવાથી સ્વભાવ હંમેશા કેવો હોય છે? એક સમયમાં કામ કરે તો જ તેને સ્વભાવ કહેવાય. એક કરતા વધારે સમય લાગ્યો તો એ સ્વભાવ પૂર્ણ પ્રગટો નથી. ત્રણ કાળ ત્રણ લોકને જાણવામાં જો કદાચ બે સમય લાગે તો એ પૂર્ણ જ્ઞાન નથી. ઓછો સમય અને જાણે પૂરું. તો એમ જેમ કેવળ જ્ઞાન સ્વભાવ છે એમ ગતિ કરવાનો એ કેવો છે? એક સમયમાં સાત રાજુ પહોંચી જાય. નિયમ સારમાં એનું નામ શું કીધું છે? સ્વભાવ ગતિ ક્રિયા. સિદ્ધ ભગવાનને ગતિ હોય કે નહીં? સિદ્ધ ભગવાન ગતિ કરે કે નહીં? કે સ્થિર રહે હંમેશા? ગતિ ન કરે સિદ્ધ ભગવાન? સિદ્ધ ભગવાન ગતિ કરે છે, પણ કેટલા સમય માટે ગતિ કરે છે? એક સમય માટે. સિદ્ધ ભગવાન થાય છે ક્યાં અને સિદ્ધ ભગવાન રહે છે ક્યાં, કે બે એક જ છે? સિદ્ધ ભગવાન થાય છે મધ્યલોકમાં અને સિદ્ધ ભગવાન રહે છે ઉર્ધ્વલોકમાં. થવાનું સ્થાન મધ્યલોક અને રહેવાનું સ્થાન ઉર્ધ્વલોક છે. તો અહીંથી મધ્યલોક થી ઉર્ધ્વલોક જવામાં એક સમય લાગે તેનું નામ સ્વભાવ ગતિ ક્રિયા. આપણે જે ગતિ કરીએ છીએ કેવી છે? વિભાવ ગતિ ક્રિયા છે. કારણ કે એમાં શરીરનું આદિનું નિમિત્ત છે અને સિદ્ધ ભગવાન જે ગતિ કરે છે તેમાં કોઈ હવે શરીરનું નિમિત્ત રહ્યું નથી. અને સિદ્ધ ભગવાન ત્યાં જે સ્થિર થયા છે તેનું નામ સ્વભાવ સ્થિતિ ક્રિયા કહેવાય. અને આપણે અહીંયા સ્થિર છે એ કેવી છે? વિભાવ સ્થિતિ ક્રિયા છે. સિદ્ધ ભગવાન સાદી અનંત કાળ હવે ત્યાં સ્થિર રહેવાના છે તો તેનું નામ સ્વભાવ સ્થિતિ ક્રિયા. અને એક સમય ગતિ કરે તેનું નામ સ્વભાવ ગતિ ક્રિયા કહેવામાં આવે છે. તો આ જાત્રાનું પ્રયોજન પણ આપણને એ જ છે કે જ્યાં સ્થાનેથી ભગવાન સિદ્ધ દશા પામ્યા ત્યાં સમશ્રેણીએ ભગવાન બિરાજમાન થાય છે. તો ક્ષણમાં, એટલે એક સમયમાં આઠમી પૃથ્વી, સિદ્ધશિલાને શું કહેવાય છે? આઠમી પૃથ્વી, આઠમી એને કહેવામાં આવે છે. તો આઠમી ભૂત, હા અયોગપણું તો થઈ ગયું છે ને, અયોગ ત્યાં તો હવે કંપન નથી, ગતિ છે પણ કંપન નથી. સિદ્ધ ભગવાન ગતિ કરે છે એક સમય માટે પણ એને કંપન ન કહી શકે. કારણ કે મન વચન કાય ત્રણેય નો યોગ થી કંપે તો એને યોગ કહેવાય. હવે તો એવું કાંઈ છે નહીં. તો આઠમી પૃથ્વી એટલે ઈષત પ્રાગબાર મોક્ષ ક્ષેત્રમાં નિવાસ કરે છે. સિદ્ધ ભગવાન ક્યાં નિવાસ કરે છે? મોક્ષમાં. બાહ્ય થી વિચાર કરીએ તો સિદ્ધ શિલા ઉપર, બાકી ખરેખર તો સિદ્ધ ભગવાન ક્યાં બિરાજે છે? પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં, મોક્ષની પર્યાયમાં ભગવાન બિરાજમાન થયા. બહાર થી વિચારીએ તો સિદ્ધ શિલા. એ સિદ્ધ શિલા કેવી હોય છે? અર્ધ ચંદ્રાકાર ના આકારે હોય છે, બીજ ના ચંદ્રાકાર. અને ત્યાં સિદ્ધ ભગવાન નું બધાનું મસ્તક એ બધું એક સરખું લાઈનમાં હોય છે. અને આપણે અહીંયા જમીનમાં અજ્ઞાન દશામાં પગથી આપણે બધા સરખા હોય છે. સિદ્ધ ભગવાન ત્યાં, અને એક જગ્યાએથી એક સિદ્ધ ભગવાન ગયા છે. એ જ જગ્યાએથી અનંતા પણ સિદ્ધ ભગવાન જઈ શકે છે, છતાં પોતપોતાની સત્તા ત્યાં રાખતા હોય છે. ત્યાં તેમને આઠ કર્મોનો નાશ થવાથી સમ્યક્ત્વ વગેરે બધા આઠ મુખ્ય ગુણો સ્વભાવમાન થાય. આઠ કર્મનો નાશ અને આઠ ગુણની પ્રાપ્તિ. જ્ઞાનાવણીનો અભાવ થઈને અનંત જ્ઞાન, દર્શનાવણીનો અભાવ થઈને અનંત દર્શન, મોહનીનો અભાવ થઈને ક્ષાયિક સમ્યક્ત્વ અને વીર અંતરાયનો અભાવ થઈને વીર્ય છે. બીજા ચાર જે ગુણો છે તે અઘાતી કર્મના વિનાશથી થાય છે. આયુના અભાવથી અવગાહનત્વ, વેદનીના અભાવથી અવ્યાભાદ, નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ અને ગોત્રના અભાવથી અગુરુ લઘુત્વ, એવા આઠ ગુણ સિદ્ધ ભગવાનને પ્રગટ થયા છે. આવા સિદ્ધ થનાર મુક્તાત્મા સંસારૂપી ખારાને, અગાધ સમુદ્રને તરીને બીજા કિનારાને પ્રાપ્ત થાય છે. ચિત્રમાં પણ દેખાડ્યું છે, સિદ્ધ ભગવાન ઉપર જે અર્ધ બીજ ચંદ્રાકારે જે સિદ્ધશિલા ત્યાં બિરાજે છે. આ સંસાર કેવો છે? ખારો સમુદ્ર છે કે મીઠો લાગે છે? ખારા રૂપી સંસાર રૂપી ખારો અને કેવો છે? અગાધ. એને પાર પહોંચવું બહુ દુર્લભ છે એવો આ સંસાર. દુઃખમય છે, આકૃતામય છે, ખારો છે અને કેટલો છે? વિશાળ છે. 84 લાખ યોનિના અવતારમાં આ વિશાળ છે. તેને સિદ્ધ ભગવાન તરીને એકરોસ પાર પહોંચી ગયા છે. હવે સંસારમાં નથી. આપણે કેવા છીએ? સંસારની મધ્યમાં ડૂબેલા છીએ અને સિદ્ધ ભગવાન તેને પાર પહોંચી ગયા છે. તેઓ કેવા છે? વિકાર રહિત. હવે કોઈ પણ વિકારનો અંશ નથી રહ્યો. હજી સંસાર દશામાં 14 ગુણસ્થાન સુધી શું હતું? અસિદ્ધત્વ પણ હતું. પણ હવે તો ભગવાનને સંપૂર્ણપણે બધી અશુદ્ધિનો નાશ થઈ ગયો, શરીર રહિત થઈ ગયા છે. સિદ્ધ ભગવાન કેવા છે? નિકલ પરમાત્મા, શરીર રહિત પરમાત્મા, રૂપ રહિત. સિદ્ધ ભગવાન કેવા છે? તો રૂપ રહિત તો બધા આત્મા છે ને, તો સિદ્ધ ભગવાનને શા માટે કીધું? કારણ કે એમને સ્વભાવ વ્યંજન પર્યાય છે ને, નિમિત્ત રૂપે અહીંયા જે આપણને શરીર હતું એવું એ નિમિત્ત રૂપે પણ હવે શરીર રહ્યું નથી, માટે તેમને રૂપ રહિત. શુદ્ધ છે, નિર્દોષ. કોઈ પણ પર્યાયમાં અંશ માત્ર પણ હવે અશુદ્ધિ રહી નથી. દર્શન જ્ઞાન ચેતના સ્વરૂપ છે તથા નિત્ય કાયમી થાય છે, ત્યાં કાયમી રહે છે. સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર કેટલો સમય ટકે છે? પાછા ન આવે? આવું જોઈએ કે નહીં, વિચાર શું છે? આપ પણ સિદ્ધ ભગવાન ન્યા જઈને કાયમ રહે એની કરતા આવે, આવવા જોઈએ કે ન આવવું જોઈએ? આપણને ઓપ્શનલ આપે, શું વિચારીએ આપણે? જો ત્યાં આવવાનું, એનો અર્થ કે તને કાયમી સુખની ભાવના નથી. જો તને ત્યાંથી પાછા આવવાની ભાવના હોય એનો અર્થ શું થયો? તને કાયમી સુખ જોતું નથી. અને એવું જો તને કાયમી સુખ જોતું ન હોય તો તારા માટે શું છે? સ્વર્ગ છે. સ્વર્ગમાં જાજે ને પછી રખડજે, પાછો આવીને રખડજે. આ તો કાયમી સુખ જોતું હોય એના માટે છે. હજી એમ લાગતું હોય કે સિદ્ધમાં ન્યા જઈને પછી શું થશે, એકલા કંટા આવશે. જો જીવને કલ્પના હવે થતી નથી કે અતિન્દ્રિય સુખ એ કેવું હોય, એટલું જ્ઞાન બેડાઈ ગયું છે. સિદ્ધ ભગવાનનું સુખની પણ એને કલ્પના આવતી નથી. 5 ઇન્દ્રિયના વિષયોમાં એવો રચ્યો પચ્યો રે, જેમ કુવાના દેડકાને સાગરની વિશાળતાનો શું ખબર પડે? કુવામાં જ દેડકો રહેતો એની દુનિયા કેટલી થઈ ગઈ, એને સાગર કેટલો મોટો હોય. એમ આ 5 ઇન્દ્રિયના વિષયોમાં અજ્ઞાની એવો એકાકાર થઈ ગયો છે કે અતિન્દ્રિય સુખ કેવું હશે એ એના ખ્યાલની વાત બહાર વહી ગઈ છે. હવે આપણે 13મી ગાથા લઈએ, મોક્ષ અવસ્થાનું વર્ણન. તેનું હરિગીત. નિજ માહી લોકાયા લોકા ગુણ નીચે ચિત્રમાં પણ નિર્ગ્રંથ મુનિરાજ ઉપદેશ આપે છે. કોને લક્ષમાં લઈને આપે છે? સિદ્ધ ભગવાનને. સિદ્ધ ભગવાન એમાં દેખાડે છે ને, સિદ્ધ ભગવાનને દેખાડીને આપણને બધાને ઉપદેશ આપે છે કે તે જીવનું ધન્ય જીવન કહેવામાં આવે છે. કોણે? કે જે મનુષ્ય ભાવ પામીને આવી સાધના કરીને સિદ્ધ દશા પ્રાપ્ત કર્યા તેનું જીવન ધન્ય છે, પ્રશંસનીય છે, અભિનંદનીય છે, એમ આપણને અહીંયા કહે છે. આ મનુષ્ય ભાવ પામીને શ્રીમદજી તેના માટે બહુ સુંદર વાત કરે છે. જે દુર્લભ મનુષ્ય પણ પામીને વિષયોમાં રમે છે તે રાખને માટે રત્નને બાળે છે. એનું જીવન નકામું છે, વ્યર્થ છે, નિષ્ફળ છે. પણ જેને આ દુર્લભ એવું મનુષ્યપણું પામીને આત્માને સિદ્ધ દશા પ્રાપ્તિના કાર્યમાં સાધનામાં આરાધનામાં જોડ્યો છે અને જેણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે, ખરેખર તેનું જીવન ધન્ય છે, તેનો અવતાર સફળ છે, એ વાત આપણને અહીંયા કરે છે. તે સિદ્ધ ભગવાનના આત્મામાં લોક અને અલોકના ગુણ અને પર્યાય ઝળકવા લાગે જ અર્થાત જણાય છે. કેવળ જ્ઞાનમાં જેમ જણાતું હતું તેમ સિદ્ધ ભગવાનના પણ કેવળ જ્ઞાનમાં કોણ જણાય છે? લોક અને અલોકના બધા દ્રવ્યો, છ છ દ્રવ્યો, સંખ્યા અપેક્ષાએ અનંત, જાતિ અપેક્ષાએ છ, અને તેના બધા અનંતા ગુણો અને તેની ત્રણકાળ વર્તી પર્યાય. આખું વિશ્વને આપણે ત્રણ શબ્દોમાં વર્ણન કરવું હોય તો દ્રવ્ય ગુણ અને પર્યાય, અથવા તો ઉત્પાદ વ્યય અને દ્રવ્ય, ત્રણમાં બધું જ આવી જાય. તે બધું જ ભગવાનના જ્ઞાનમાં કેટલા સમયમાં જણાઈ જાય? એકને એક જાણીને કંટાળો ના આવે? આવે કે ના આવે? દ્રષ્ટિ કે નથી, પણ આપણને એકને એક જોઈને કંટાળો આવે છે કે નથી આવતો? સાથે રાગ છે એટલે કંટાળો, જાણવાનો કંટાળો નથી. જ્ઞાન તો ચાલુ જ છે, પણ સાથેનો રાગ છે, રાગ પોસાતો નથી એટલે કંટાળો આવે છે. જાણવાનું દુઃખ હોતું નથી, પણ રાગ આપણો પોસાય નહીં એટલે આપણને કંટાળો, દુઃખ, આકુરતા લાગે. તો જાણવાનું કાર્ય તો સમયે સમયે ચાલ્યા જ કરે છે, અને એટલા માટે જાણવું તે દુઃખનું કારણ નથી. ઘણા એમ કે નહીં, મને દેખાડતા નહીં, મને ઓલું થઈ જશે. જાણવાથી એવું તને થશે? રાગ વચ્ચે તું એમાં જોડાઈને રાગ દ્વેષ કરીશ તો દુઃખ થશે, જાણવાથી દુઃખ થતું નથી. અને જાણવાનો નિષેધ કરવો તે મોટું અહિતનું કારણ. જાણવાનો નિષેધ કરીશ તો તારું જ્ઞાન અવરાતું સાવ બીડાઈ જશે. જાણવાનો નિષેધ કરવો નહીં. જાણવા સાથે આ સારું છે, આ ખરાબ છે એવા રાગ દ્વેષને ટાળવા. જાણવાનું બંધ નથી કરવાનું, પણ રાગ ને દ્વેષ બંધ કરવાના છે. તો સિદ્ધ ભગવાનને ત્રણ કાળ ત્રણ લોક એક સાથે જણાય છે, ઝળકવા લાગે છે. તે જેમ મોક્ષ રૂપે પરિણમા છે તેમ અનંત કાળ સુધી રહેશે. એક સમયે જેવી રીતે મોક્ષ રૂપે, મોક્ષ એટલે મુક્ત સ્વરૂપ, સંસારથી દુઃખથી મુક્ત, તેનું નામ મોક્ષ. પહેલા સમયે જેમ મોક્ષ રૂપે, અનંત સુખ રૂપે, અનંત જ્ઞાન રૂપે પરિણમા છે, તેવું પરિણમન ક્યાં સુધી રહેશે? અનંત કાળ રહેશે. એનો છેડો ક્યારે આવશે? કેમ અનંત કાળમાં છેડો ક્યારે હોય? અનંતનો એ છેડો જ ગોતનાર શું છે એના માટે પણ એક સરસ છે. અનાદિની જે આદિ ગોતે છે અને અનંતની જે અંત ગોતે છે એ કેવી ભૂલ કરે છે, કે જેવી રીતે ખગ પગ ગગન મે મીન પગ નીર મે જોખો જે સો બોરા. સમજાય કાંઈ થોડુંક? ખગ પગ ગગન મે, ખગ એટલે પક્ષી, બર્ડ, એ ઉડતું હોય છે ને, એના પગલાની ઇમ્પ્રેશન આકાશમાં જે ગોતવા જાય કેવું કામ કરે છે. એન મીન પગ જલ મે, માછલી હોય છે, સ્વિમ કરે છે, અને એના પગલાની ઇમ્પ્રેશન ક્યાં ગોતવાની? બરોબર ને, મળે કે નહીં? એમ જે ગોતવા જાય છે, ખગ પગ ગગન મે મીન પગ જલ મે જો ખોજે સો બોરા, એમ અહીંયા આ અજ્ઞાની જીવ એ ગોતવા જાય છે કે અનાદિની આદિ ક્યારે થઈ, શરૂઆત ક્યારે થઈ, અને અનંત કાળનો અંત ક્યારે આવશે, અજ્ઞાનતા છે, જે મોલું અશક્ય છે એમ આ વાત અશક્ય છે. જે જીવોએ પુરુષ પર્યાય પામીને, આ મનુષ્ય ભવ પામીને અને એમાં પણ પુરુષ પર્યાય પામીને આ મુનિપદ વગેરેની પ્રાપ્તિરૂપ કાર્ય કર્યું, આ મનુષ્ય પણ સેના માટે છે? સંયમ ચારિત્ર દશા માટે છે. બીજી ગતિમાં તો સમ્યક દર્શન થઈ શકે છે, પણ જે ચારિત્ર મુનિ દશા છે, નરકમાં ચોથું ગુણસ્થાન આવી શકે, સ્વર્ગમાં ચોથું આવી શકે અને તિર્યંચમાં પાંચમું પણ આવી શકે, પણ છઠ્ઠું સાતમું ગુણસ્થાન આ મનુષ્ય ભવ સિવાય ક્યાંય આવી શકતું નથી. એટલા મનુષ્ય ભવની મુખ્યતા સેના માટે છે? સંયમ માટે, ચારિત્ર માટે. તો આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી મુનિપદ વગેરેની પ્રાપ્તિરૂપ જેણે કાર્ય કર્યું છે, પુરુષાર્થ કર્યો છે, પદ પ્રાપ્ત કર્યું છે, તે જીવ ઘણા ધન્યવાદને પાત્ર છે, એ અભિનંદનને પાત્ર છે. ઘણા આપે ને અભિનંદન પત્ર, અહીંયા કે છે ખરેખર મુનિરાજનું જીવન અભિનંદન ધન્યવાદને પાત્ર છે. અને તેવા જીવોએ અનાદિકાળથી ચાલ્યું આવતું પાંચ પ્રકારના પરિવર્તન રૂપ સંસારમાં રખડવાનું છોડી દઈને ઉત્તમ સુખ પ્રાપ્ત કર્યું છે. જે મુનિ દશા જેમણે પ્રાપ્ત કર્યું છે એણે હવે શું કર્યું? કેવળ જ્ઞાનની તળેટીમાં આવી ગયા છે. હવે એને પંચ પરાવર્તન લાંબુ હોતું નથી. આગળ આપણે આવી ગયું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ, એ રૂપ પંચ પરાવર્તન ક્યારથી ચાલ્યું આવે છે? અનાદિકાળથી ચાલ્યું આવતું તે સંસારમાં રખડવાનું છોડી દઈને ઉત્તમ સુખ, સાચું સુખ, પૂર્ણ સુખ એમણે પ્રાપ્ત કર્યું છે. આવા મુનિરાજને અહીંયા આપણે સ્મરણ કરી વંદન કરીને તેમની સ્તુતિ કરીએ છીએ કે એમના જેવી પદને, એમના જેવી દશાને આપણે પણ પ્રાપ્ત કરવાની છે, એવી ભાવનાથી તેમને આપણે સ્તુતિ વંદન અભિવાદન એમનું આપણે કરીએ છીએ. ગુરુદેવજી એક સરસ દ્રષ્ટાંત આપવા કે જેમ કાચો ચણો હોય એ સ્વાદમાં કેવો લાગતો હોય છે? તુરો લાગે. અને એને વાવે તો શું થાય છે? ઉગે છે. પણ એને એકવાર શેકી નાખીએ તો શું થાય? તો ચાખતા કેવો લાગે છે? મીઠો લાગે છે. અને વાવીએ તો? એમ આ જીવ અજ્ઞાન દશામાં, જેમ કાચો ચણો છે એમ આ જીવ અજ્ઞાન દશામાં શું છે? દુઃખી છે અને સંસારમાં રખડે છે. બોલો, તુરો છે એની સામે દુઃખ છે, વાવતા ઉગે છે એટલે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. પણ જ્યાં અજ્ઞાન દશાને બાળી નાખીએ છે, રાગ દ્વેષ મોહને બાળી નાખીએ તો શું થાય છે? આત્મામાં મીઠાશ, દુઃખનો નાશ થઈને સુખની પ્રાપ્તિ થાય છે અને પરિભ્રમણમાંથી ટળીને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે નીચે દ્રષ્ટાંત આપ્યું છે, જેમ માખણમાંથી ઘી તો થાય પણ ઘીને ઠંડુ કરીએ તો પાછું માખણ, એમ એકવાર જીવની સંસાર દશા બળીને મોક્ષ દશા થઈ ગઈ એ પાછી સંસાર દશામાં ક્યારે આવતો નથી. હવે 14મું એની ગાથા છે, રત્નત્રયનું ફળ અને આત્મહિતમાં પ્રવૃત્તિનો ઉપદેશ. હવે 6 ડાળાની પૂર્ણાહુતિ કરતા આપણને હિતકારી ઉપદેશ આપે છે. અને આ જે મોક્ષ સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે એ કોના કારણે પ્રાપ્ત થાય? કે રત્નત્રયનું ફળ છે. રત્નત્રયના ફળમાં જ આવી સિદ્ધ દશા, અરિયંત દશા પ્રાપ્ત થાય છે. તો એ આપણને કહીને હવે તું આત્મહિતમાં ગમે તેમ કરીને, સમયસારમાં તેના માટે શું શબ્દ વાપરો છે? મરીને પણ શું કરવાનું છે? તત્વનો કૌતૂહલિતા પામવાની વાત પછી, પેલા તો શું મારું આ ચૈતન્ય તત્વ કેવું છે? આ બધા વખાણ બહુ કરે છે, કેમ કુતૂહલ કેટલું બધું થાય છે કે ઓલું પીતા હતા દૂધ પીતા તો શું હશે? હાલો આપણે એકવાર જોઈએ, ટીવીમાં જોઈએ, તાજમહાલના બધા વખાણ કરે છે તો આપણે એકવાર જોઈએ, કેટલી કુતૂહલતા થાય છે કે ને, જિજ્ઞાસા થાય છે કે ને. એમ કહે છે આ ચૈતન્ય તત્વની વાત કરતા કરતા જ્ઞાનીઓ થાકતા નથી કે ચૈતન્ય તત્વ છે કેવું, એવી અંદરમાં જિજ્ઞાસા તો પ્રગટ કર, એની ઝંખના તો પ્રગટ કર અને એની કુતૂહલતા પણ કર. કેવો થઈને? શરીર નો પાડોશી થઈને અને કદાચ બાર માં મરવા જેટલી પ્રતિકૂળતા આવે તો પણ એને ગણકારતો નહીં. એડવેન્ચર બધે જાય છે ને માઉન્ટેનિયરિંગ ને બધું કરવા, અહીંયા વધારે ઓલું હશે સ્કીપ નું કરવા જાય છે ને, કે જેમાં એને પડવાથી ક્યાંય ફંગોળાઈને ક્યાંય ચાલ્યા જશે, મરણ જેટલું આવતું હોય તો પણ એને શું થાય છે, ડર નથી, મજા આવે છે ઉલટાનું. એમ કે છે એની પાછળ તારો સમય તારો પુરસાદ બગાડે છે, તો આ આત્મતત્વ કોણ છે એને સમજવાની તો એક વાર ઝંખનાને જિજ્ઞાસા તો કર. એમ અહીંયા આપણને અહીંયા તો દોલતરામજી કહે છે 14મી ગાથા.
નાત્રાય દરે અરુ ગેતે શિવાલા હે તીન સોયાસા જલ જગ મલ હરે જબ લો ન રોગ જરાગ હે તબ લો જટે તેને જહિત કરો.
શું કે છે કે આવું રત્નત્રય ને ધારણ કરનાર જીવ કેવો છે, બળભાગી છે, મહાભાગ્યશાળી મહાપુરુષાર્થી જીવ. જેમ આપણે મહાવ્રત કહેવાય છે ને, મહાવ્રત એનું નામ શા માટે પડ્યું છે કે કોઈ સામાન્ય જીવનું તાકાત સામર્થ્ય નથી કે એવા મહાવ્રતને ધારણ કરી શકે. નવ નવ કોટીએ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહપણું પાળવું એ કોઈ સામાન્ય કાયર જીવોની તાકાત નથી. એ તો મહાપુરુષાર્થી જીવ હોય, જે તીવ્ર રૂચિવંત હોય તે જીવો જ એને પાળી શકે. માટે એને મહાવ્રત, મોટા મોટા મહાન પુરુષોએ વાળા એ વ્રત પાળ્યા હતા, માટે તેને મહાવ્રત કેશ. એમ અહીંયા કે છે રત્નત્રય કોણ ધારણ કરી શકે, કે જે મહાપુરુષાર્થી જીવ હોય. મહાભાગ્યશાળી એટલે અંતરમાં જેનો પુરુષાર્થ જાગ્રત થઈ ગયો છે, જે મહાપુરુષાર્થી જીવ. સામાન્ય જીવોનું એ કામ નથી. સ્વભાવ સન્મુખનો જે તીવ્ર પુરુષાર્થ કરે છે તે જીવ. આ પ્રમાણે એટલે આગળ બધું વર્ણન કરી ગયા તે પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારના રત્નત્રયને વર્તમાનમાં ધારણ કરે છે અને ભવિષ્યમાં પણ ધારણ કરવાના છે. નિશ્ચય અને વ્યવહાર, આત્માની સમ્યક દર્શનના ચારિત્રની નિર્મળ પણતી તે નિશ્ચય રત્નત્રય છે, અને સાથે વ્યવહારમાં દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને બારમાં એ પ્રકારનો સ્વભાવ, તેને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. મુખ્ય કોણ છે? નિશ્ચય. ઉપચાર કોણ છે? વ્યવહાર. તો નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારના રત્નત્રયને આપણે આગળ આવી ગયું હતું. ત્રીજી ઢાળની શરૂઆતમાં શું આવ્યું હતું? મોક્ષ માર્ગ બે પ્રકારનું છે. એમ અહીંયા રત્નત્રય, નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારે જે કહેવામાં આવ્યા છે તેને વર્તમાનમાં ધારણ કરે છે અને ભવિષ્યમાં ધારણ કરશે તે જીવ મોક્ષ પામે છે તથા પામવાનો છે. વર્તમાન ધારણ કરે તો વર્તમાનમાં પામશે, ભવિષ્યમાં ધારણ કરશે તો ભવિષ્યમાં તે મોક્ષ પામવાનો છે. હવે તેને સંસાર લાંબો રહેવાનો નથી. તે જીવના સુકીર્તિ રૂપી જલ સંસાર રૂપી મેલનો નાશ કરે છે અને કરશે. એ જે કોઈ તીર્થંકર જ્ઞાની ધર્માત્મા અરિયંત પરમાત્મા જે કોઈ મોક્ષને પામ્યા છે તેમને જે વાણી છૂટી અથવા જે માર્ગે તે ચાલ્યા તેને યાદ કરી સ્મરણમાં કરીને બીજા જીવ પણ પોતાનો સંસારનો નાશ કરીને મોક્ષના માર્ગે ચાલશે. તેમની સુકીર્તિ રૂપી જળ એટલે એમના નિમિત્તે જે કોઈ તીર્થંકર અરિયંત પરમાત્મા મોક્ષ પામ્યા છે, સિદ્ધદશા પામ્યા છે, કેવળ જ્ઞાન પામ્યા છે, તેના નિમિત્તે બીજા જીવો પણ તે સંસારૂપી મેલનો નાશ કરીને પોતે પણ મોક્ષને પામશે. એક તીર્થંકરનો જન્મ થાય છે અને લાખો જીવોનો ઉદ્ધાર કરનાર થઈ જાય છે. એટલા માટે આપણે ભગવાનને કેવા કહીએ છીએ? તરણ તારણ કહીએ છીએ. તરણ તારણ જિહાજ રે. એ ભગવાન પોતે તો ભવ સમુદ્ર માંથી પોતાના આત્માને તાર્યા છે, પણ બીજા જીવોને પણ એ તારવામાં નિમિત્ત થાય છે. તો તેમની સુકીર્તિ રૂપી જલ, તેમણે જે માર્ગ બતાવ્યો છે તે સંસાર રૂપી મેલનો નાશ કરે છે, રાગ દ્વેષનો નાશ કરે છે અને ભવિષ્યમાં કરશે એમ જાણીને હવે આપણને સંબોધન કરે છે કે આવું તમે જાણીને હવે શું કરવું છે. પ્રમાદ છોડીને, પ્રમાદની વ્યાખ્યા શું છે, સ્વરૂપમાં અસાવધાની. રાગ દ્વેષી શું છે, પ્રમાદ છે, સ્વરૂપમાંથી ખસી જાય, સ્વરૂપમાંથી અસાવધાન થયો. પરદ્રવ્યના લક્ષમાં રાગ દ્વેષમાં જોડાતા સ્વરૂપમાંથી ખસી સ્વરૂપમાં અસાવધાન થાય. તો હવે પ્રમાદ છોડીને શું કરવું છે, હિંમત પુરસાદ કરીને પાણીમાં ન બેસી જવું, આ મારાથી થશે કે નહીં, આ કાળમાં થશે કે નહીં, હું કેપેબલ શક્તિશાળી છું કે નહીં, એમ હિંમત હારવી નહીં, પણ હિંમત પુરસાદ કરીને એ અસ્તિ કરી નાસ્તિ શું કીધું, પ્રમાદ છોડીને. કેવો પ્રમાદ, 24 કલાક જે પરદ્રવ્ય રાગમાં એની વૃત્તિઓ જાય છે તેને મર્યાદામાં લાવીને હવે પ્રમાદ એટલે કઈ, અમે તો બહુ ઓછો પ્રમાદ કરીએ, ખાલી 6-8 કલાક છે એમ નથી, 24 કલાક જે રાગ દ્વેષની પ્રવૃત્તિ છે એને છોડીને, એ પ્રમાદ છે. પ્રમાદ છોડી હિંમત પુરસાદ કરીને, જેમ કોઈ હોય છોકરો મોટો થઈ ગયો ને હજી ઘરમાં પ્રમાદ કરીને શું થયો, તો શું કે મોટા હવે બેઠો તા, હવે આળસ મળીને કરીએ ને, આળસ ને કાઢીને ખંખેરીને, એમ અહીંયા કે છે હવે પ્રમાદ છોડીને પુરસાદ કરીને આ શિખામણ એટલે કે ઉપદેશ ગ્રહણ કરો કે જ્યાં સુધી રોગ કે ગણપણ ન આવે, 5 ઇન્દ્રિયો શીતલ ન થાય, ગણપણ ન આવે, આંખે ઓછું દેખાતું થાય, કાને સંભળાય નહીં એવી દશા આવ્યા પહેલા ત્યારે ધર્મ કરશું, અત્યારના કમાઈ લઈએ, અત્યારના તો શું છે કમાવાની ટાઈમ છે ને. કોઈને સામાન્ય રીતે કોઈ પણ અજ્ઞાની જીવને પહેલા શું આવે છે, પહેલા શરીર આવે છે, ધર્મ તો પછી આવે છે. પણ એને કોઈ દી એમ ન થતું અત્યારના હું ધર્મ કરી લો પછી હું કમાઈશ, એમ કેમ ન થતું, પછી ન કમાય તો પછી ધર્મ થશે એની ગેરંટી છે. અત્યારના શું કહે છે કે પછી પછી નહીં કમાય તો પછી ધર્મ થશે એની ગેરંટી ક્યાંથી આવી ગઈ, પછી નહીં કમાય એવો જો વિશ્વાસ છે તો પછી ધર્મ થશે કે નહીં એની કોને આપણને ખાતરી આપી છે. એટલા માટે એટલે એને ધર્મ પ્રત્યે કેટલી લાગણી કેટલી ભાવના છે દેખાડે છે. જેમ કોઈ કઈ પણ વસ્તુ માગવા કઈ ગયો હોય અને પછી એમ કે પછી આવજો ને, પછી એનો અર્થ શું છે, એને એવોઇડ કરવા માંગે, એ સમજી જાય કે નહીં. એમ જેને મારે પેલા કમાવું છે ને અત્યારના તો કરવું છે ને પછી ધર્મ કરવો છે, વાત શું છે, ભલે ડાયરેક્ટલી ન કે પણ ઇન્કાર ન કરે પણ ઇનડાયરેક્ટલી તો તેને નથી કરવાની જ ભાવના છે, રુચિ નથી, જરૂરિયાત જણાતી નથી. જેની જરૂરિયાત જણાય તેને પછી શબ્દ ન આવે, જેને જેની જરૂરિયાત જણાય તેને એ હમણાં જ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ થયા વગર રહે નહીં. પછી શબ્દ એમ દેખાડે છે એને એની રુચિ એને એની જરૂરિયાત જણાણી નથી. તો અહીંયા કહે છે કે જ્યાં સુધી રોગ કે ગડપણ ન આવે પછી મુશ્કેલ થશે, શાસ્ત્ર વાંચવું હશે તો પણ વંચાશે નહીં, સંભાળવું તો પણ નહીં થાય, કોઈ વાંચી પણ નહીં ત્યારે શું કરીશ, તો અંતરની તો તૈયારી હોય નહીં, 5 ઇન્દ્રિયો તો શિથિલ થઈ ગઈ છે, જોવા સાંભળવા બેસવામાં પણ તકલીફ હોય, એનું લક્ષ બહાર તરફ રહ્યા કરશે, પછી કરીશ ને પછી જ રહી જશે, એને કોઈ દી થવાનું નથી. તને જો તારી રુચિ જરૂરિયાત સુખની લાગી હોય તો હવે આળસ ખંખેરીને આ પુરસાદ કરવા જેવો છે. તો જ્યાં સુધી રોગ કે ગડપણ ના આવે ત્યાં સુધીમાં હવે કેવું કરવું છે, શીઘ્ર જલ્દી હવે કોઈ પણ રાહ જોયા વગર આ કાર્ય જલ્દી કરી આત્માનું હિત કરી લેવું જોઈએ. હવે કોઈની રાહ જોવા જેવી નથી, કોઈ બાનું કાઢવા જેવું નથી. ખરેખર વિચાર કરે બાયમાં કયો યોગ આપણને હવે બાકી રહી ગયો છે કે જે મેળવીને પછી કરવું છે, કોઈ એમ કે હું મારે પછી કરું છું, પછી ની કઈ ડેફિનેશન હોય, એની કોઈ મર્યાદા હોય? પછી પછી કાલે કાલે, કાલ ક્યારે આવે? કાલ કોઈ દી આવે નહીં ને, એનું કામ કોઈ દી થાય ને. પછી ની કોઈ મર્યાદા હોય કે નહીં? પછી 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 કરતા એને ક્યારે પોત ચેડો આવવા નથી. એનું આયુષ પૂરું થશે પણ એની પછીનું કોઈ દી પૂરું થવાનું નથી. ગુરુદેવ તો કહેતા વાયદા કરે એને શું કરે, વાફળ કહેવામાં આવે છે. એને જરૂરિયાત નથી લાગી, મૂળ પાયામાં ખામી રહી ગઈ છે કે મારે આત્માનું હિત કરવું છે, મારે આત્માનું સુખ જોવે છે, એવી એને જરૂરિયાત જ લાગી નથી. તો કે છે હવે જલ્દી શીઘ્રતાથી આયુષની ક્ષણ પૂરી થાય એ પેલા અનુભવની પળ આવી જવી જોઈએ, તો તારું જીવન સફળ છે. આયુષનું પળ આવી ગઈ અને જીવનમાં કાંઈ કાર્ય કર્યું નહીં, પછી આવો અવસર ફરી ફરીને આવવા જેવું મળવાનો નથી. આવો સુયોગ, આવું પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી સાંભળવા મળે એવો સુયોગ, તો શું કે એના માટે ઇંગ્લિશમાં શું કે, વન્સ ઇન એ બ્લ્યુ મૂન. એવી રીતે આ જીવનમાં આ એક આપણને મહા અવસર મળ્યો છે, આને વ્યર્થ થવા દેવો નથી. દોલતરામજી આપણને કહે છે કે ભાઈ હવે પ્રમાદ ખંખેરીને જાગૃત થવા જેવું છે. હવે છેલ્લી ભલામણ, ધ લાસ્ટ એડવાઇસ, પછી શું છોડી દે છે તારે, પછી તારા યોગ્યતા ઉપર. અમે તો કહીને પૂરું કર્યું, કરવું ન કરવું એ તારી યોગ્યતા ઉપર અમે છોડી દઈએ છે, એમ છેલ્લી ભલામણ કરીને પોતે આ છ ઢાળા પૂર્ણ કરે છે. તેની છેલ્લી ગાત લઈ હરિગીત. યહ રાગ આગદ હે સદા તે સમામ્રત સે, ત્યાગ નિજ પદ બે અબદોલ હો સુખે સ્વપદ રચિદાવ મત. આગ કેવો છે? આગ સમાન છે. ખાલી ફરક શું છે? ર ની બદલે શું લખ્યો છે? અ લખો તો થઈ જાય. એને જીવને એવું દુઃખ થવું જોઈએ. આ રાગ મારા માટે કેવો છે? સોગાનીજી એના માટે તો શું કેતા, ભઠ્ઠી છે. કેવો રાગ? ખાવા પીવાનો કે કેવો રાગ? બધોય રાગ, ભગવાનની પૂજા ભક્તિનો રાગ પણ. સ્વભાવ કે અશુભાવ? ભઠ્ઠી કઈ છે? બંને, સ્વભાવ પણ ભઠ્ઠી છે. સારું, અમને તો ગમતો જ નહોતો, તમે કહી દીધું, હવે તો હવે અમે નહીં કરીએ. એક તો ભગવાનની પૂજા ભક્તિની તો ગમતું નહોતું ને તમે કહી દીધું ભઠ્ઠી છે, તો સારું થયું ને. વાત તો એમ જ છે, ભઠ્ઠી છે, પણ એ ભઠ્ઠી છોડીને તારે ક્યાં જવું છે? ઉલમાંથી ચૂલમાં જવું છે કે આત્મામાં જવું છે? તું સુભાવ છોડીને અશુભમાં જા તો શું? અશુભાવ મીઠું છે, એ કઈ શું બરફ જેવી ઠંડક છે? જો તને સુભાવમાં ભઠ્ઠી લાગે છે અને અશુભાવમાં મીઠાશ લાગે છે તો તું સ્વચ્છંદી છો, અજ્ઞાની છો, તું શુષ્ક જ્ઞાની છો. એની વાત નથી. રાગ સ્વભાવ ને પણ ભઠ્ઠી કહીને શું પ્રયોજન છે? સ્વભાવ જો ભઠ્ઠી હોય તો અશુભાવ ને તો કોઈ બીજી ઉપમા આપવાનું સ્થાન નથી, એ તો મહા મહા ભઠ્ઠી છે. નાની નો ઉપદેશ કઈ સ્વભાવ છોડાવીને અશુભમાં જવાનો હોતો, સ્વભાવ ને પણ છોડાવીને સ્વભાવમાં આત્મામાં જવાનો છે. સ્વભાવ ને ભઠ્ઠી કહીને, રાગ ને આગ કહીને, હવે આપણે જે પાંચ દિના અશુભ વિષયમાં જતા હતા રાગમાં, એમ જવાની વાત નથી. જ્ઞાનીનો ઉપદેશ તો ઊંચે ઊંચે ચડવાનો હોય, નીચે પ્રમાદ કરીને પડવાનો હોતો નથી. તો રાગ એ કેવો છે? આગ છે. અને ક્યારે દજાડે છે? સદા, નિરંતર, આ સમયે સમયે રાગ. એટલો એનો નિષેધ આવવો જોઈએ. રાગના તીવ્ર નિષેધ વિના એ વિતરાગતા તરફ જઈ શકવાનો નથી. એને ઝેર કે એને ભઠ્ઠી કે એને વિષ વૃક્ષના ફળ કે કેટલી કેટલી ઉપમા આપે છે. શા માટે? એ જીવને એનો પક્ષ છૂટે, એની મમતા એની રુચિ છૂટે. કે છેલ્લે છેલ્લે ભલામણ કહેતા જાય છે કે સામાન્ય રીતે જગતમાં તો પાપ છોડીને પુણ્ય કરવાની વાત તો ઠેર ઠેર ચાલે છે. જગતમાં બધે શું કે, કસાય ન કરવો, જૂઠું ન બોલવી, હિંસા ન કરવું, ચોરી, પાપ છોડીને શુભ ભાવમાં આવવું, પુણ્ય કરવું, દયાદાન, પૂજા, ભક્તિ. ભાઈ આપણે શું રાખવું? કોમળતા રાખવી, દયાદાન રાખવું. અશુભ છોડાવીને શુભ છોડાવનાર તો ઉપદેશ ઘણી જગ્યાએ મળે છે, પણ પુણ્ય પાપ બે છોડાવીને વિતરાગતાનો એક ઉપદેશ, વિતરાગ જૈન માર્ગ સિવાય ક્યાંય આ વાત મળે એવી નથી. તો શુભ ભાવ પણ છોડાવીને સ્વરૂપની વિતરાગતામાં જવા માટેનું આ એક કથન છેલ્લે આપણને દોલતરામજી આ છેલ્લી ભણામણ કરે છે, છેલ્લી એડવાઇસ આપે છે કે હવે ક્યાં સુધી તને કેવું. ધીસ ઇઝ માય લાસ્ટ વર્ડ્સ, લાસ્ટ એડવાઇસ તને આપે છે. એનો અન્વયાર્થ, આ રાગરૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા જીવને બાળી રહ્યો છે. એને ભયંકર ત્રાસ થવો જોઈએ. કોઈના દુઃખ જોઈને પણ એ પોતે કંપ કંપી ઉઠે છે ને, એમ એને ચાર ગતિના દુઃખ શરૂઆતથી જે વાત કરી છે એનો એને ત્રાસ લાગવો જોઈએ, દુઃખ લાગવું જોઈએ કે આવા ચાર ગતિના દુઃખ મારે એક ક્ષણિક રાગના સુખ બુદ્ધિમાં ભોગવવા. આ રાગ મીઠો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો મીઠા છે, એ કેટલા સમય પૂરતા? ક્ષણિક સુખની પાછળ હું અનંત દુઃખને હું આમંત્રણ આપું છું. અજ્ઞાની કોને આમંત્રણ આપે છે? મિથ્યા દ્રષ્ટિ દુઃખને, આકુતાને, નિગોદને આમંત્રણ આપે છે, અને સમ્યક દ્રષ્ટિ સિદ્ધને, સિદ્ધ દશાને, મોક્ષને, સુખને આમંત્રણ આપે. ક્ષણિક સુખની પાછળ આવા અનંત દુઃખ મારે હવે ભોગવવા નથી, એમ એને અંતરમાં ખળભળી જવો જોઈએ, કંપી ઉઠવો જોઈએ કે મારે આ હવે ચાર ગતિના 84ના પરિભ્રમણના મારે દુઃખ જોતા નથી. રાગરૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા મને બાળી રહ્યો છે, તેથી સમતારૂપી અમૃતનું સેવન કરવું જોઈએ. વિતરાગ ભાવ, સમતા, કોઈ પણ પરપદાર્થ પ્રત્યે અનુકૂળતા પ્રતિકૂળતા પ્રત્યે ઇષ્ટ અનિષ્ટપણું છૂટી જવું, તેનું નામ સમતાપણું કહેવામાં આવે છે. આપણે તો શું કરીએ, અનુકૂળતા હોય ત્યારે શાંત થઈને બેસીએ, એ કોઈ સમતા ભાવ નથી. ઘણા કે ભાઈ આમનો બહુ શાંત સ્વભાવી, સરળ સ્વભાવી છે, અનુકૂળતા હોય, પણ હમણાં એક કંઈક જો કોઈ એનું ન માને તો શું થાય છે? એ બધો કસાયેલો, દબાયેલો કસાય છે, ભારેલો અગ્નિ છે. એણે કસાયનો નાશ નથી કર્યો, સમતા ભાવ પ્રગટ નથી કર્યો, પણ શું કર્યો છે? કસાયને દબાવ્યો છે. દબાયેલો કસાય, દબાયેલી સ્પ્રિંગ, સેજ પ્રેશર ઓછું થતા શું થાય છે? અને એટલા માટે ગુજરાતી ઘણી વાર કહીએ ને, બહુ ગુસ્સે થતો હોય તેને શું કહીએ? કમાન છટકી ગઈ છે એને. એ અંદરમાં કસાય દબાયેલો હતો, એ હવે છૂટો છે. ક્યાંય પણ કસાયની મંદતાને વૈરાગ્યમાં ન ખતવવી. જગતના જીવોના સેજે ભૂલ થઈ જાય કે અહીંયા બહુ વૈરાગ ને બહુ છે. વૈરાગ, જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં સાચો વૈરાગ હોય છે. સાચું જ્ઞાન નથી તો સાચો વૈરાગ પણ હોતો નથી. પણ કસાયની મંદતા હોય છે, કસાયને દબાવે છે. તો આપણે કસાયને દબાવવો છે, કસાયને ટાળવો છે? તો સાચી જ્ઞાન, સાચા સમજણ વગર સાચો વૈરાગ પણ જીવનમાં થતો નથી. તો આ સમતારૂપી અમૃત, આ રાગરૂપી અગ્નિ જે જીવ બળી રહ્યો છે એને ટાળવા માટે સમતા ભાવ, અનુકૂળતા પ્રતિકૂળતામાં પણ મને હવે ક્યાંય હરક કે શોક, રાગ કે દ્વેષ નથી, એ સમતારૂપી અમૃતનું સેવન કરવું જોઈએ. સેવન એટલે જેમ દવા લે છે ને, લેવી જોઈએ, ઇન્ટેક, સેવન કરવું જોઈએ, એટલે વાપરવું જોઈએ. એમ સમતારૂપી અમૃત એનું જો પાન કરશે તો આ રાગ ની અગ્નિ નાશ થયા વગર રહેશે નહીં. વિષય કસાય નું અનાદિકાળ થી સેવન કર્યું છે, હવે તો શું શબ્દ વાપરે છે? હવે તો, હવે થાક્યો છો? પાંચ ઇન્દ્રના વિષયોનું સેવન સુખને માટે તું ક્યારથી કરતો આવ્યો છો? અનાદિકાળથી સુખ તને મળ્યું છે, હવે થાક્યો છો, કંટાળો આવે છે, હવે કોઈ નવો માર્ગ લેવાની કંઈક ભાવના જાગે છે કે હજી એમાં ને એમાં એ જ રૂટીનમાં રહેવું છે? અનાદિકાળથી પ્રયત્ન કરી ચૂક્યા પણ હવે કોઈ બીજો વિચાર ન કરે, એકને એક કામ કરીને સક્સેસફુલ ન જાય પછી શું કરે? બીજો કઈક વિચાર તો કરે કે નહીં? એમ કે છે, હવે તો, હવે તો કઈક વિચારણા કર, હવે તો તારા મગજને ચલાવ, હવે તો તેનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપને ઓળખવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. આ એનો માર્ગ દેખાડે કે અનાદિકાળથી તું દુઃખ પ્રાપ્ત કર્યો છે, હવે શું કરવું છે? હવે એવું ને એવું કાર્ય કરવું છે, એવા ને એવા મૃગજળમાંથી પાણી મેળવવું છે, હજી પણ આકાશમાંથી ફૂલ ગોતવા જવું છે, સસલાના સિંગડા ગોતવા જવું છે, હવે શું કરવું છે? હવે ન્યા તો ના પાડીએ છીએ પણ અહીંયા તો પાછા એવા ને એવા જ્યાં શું છે, ઘાંચીનો બળદ હોય છે ને, એ દિવસના કેટલા કિલોમીટર ચાલે છે? કેમ ચાલતો ને, કેટલા કિલોમીટર ચાલે ઘાંચીનો બળદ? ખબર છે ઘાંચી તો ખબર ચાલે છે કે નહીં? તો પછી કેટલા કિલોમીટર ચાલે છે? કેટલા કિલોમીટર ચાલે છે? ચાલે છે ઘણું, પણ એક કિલોમીટર ને એક ઇંચ પણ નથી ચાલતો. ચાલે છે તો ઘણું, પણ એમ આ જીવ દળી દળીને ઢાંકણીમાં પુરુષાર્થ સુખને માટે ગોતે છે, પણ ત્યાં ને ત્યાં જ રહે છે. હવે શું કરવું? હવે તો એ અજ્ઞાનતાને મિથ્યાત્વનો ત્યાગ કરીને હવે આત્મ સ્વરૂપને તોડ. એક રસ્તો તારા માટે હવે એક દેખાડે છે, બીજે બધેથી જો તને સુખ નથી મળતું, એકવાર જસ્ટ ફોર એ ટ્રાય, જેને કહે ને એકવાર પ્રયત્ન કરવામાં શું ખોટું છે? આમસ્તુ તો દુઃખી છો જ, અને એક ટ્રાય કરવામાં તને શું વાંધો છે? એકવાર તું પ્રયત્ન તો કરી જો, જરૂર તને સાચું સુખ મેળા વગર રહેશે નહીં. આ વાતની ગેરંટી જ્ઞાનીઓ આપે છે. તને હવે જ્ઞાની ઉપર એકવાર વિશ્વાસ તો રાખીને, એકવાર કોઈ કહે ને ડોક્ટર ઉપર કે ધીસ ઇઝ લાસ્ટ ટ્રાય કરી લઈએ આપણે, વિશ્વાસ રાખીને કરે છે કે નહીં? એમ કહે છે આત્મ સ્વરૂપ ઓળખવું જોઈએ. પર પદાર્થોમાં, પર ભાવોમાં કેમ રાચી રહ્યો છે? આશ્ચર્ય થાય, ઈ ના ઈ પર પદાર્થો પાછા પાછા ભોગવે. એકવાર ભોગવીને સુખ નથી મળતું, છોડી દે, પાછો એને એને બાચકા ભરવા જાય છે. અહીંયા કે છે આશ્ચર્ય થાય છે અમને, દુઃખ સાથે થાય છે. આવો મનુષ્ય ભાવ પામીને હજી એમાં ને એમાં આ રચ્યો પચ્યો રહે છે. પર પદમાં, પર પદાર્થોમાં, પર ભાવમાં કેમ રચી રહ્યો છે? તે પદ તારું નથી, આવ્યું તું વચનામૃતમાં આવે છે ને. આ વિભાવી કેવો છે? પરદેશ છે, તે આત્માનું સ્વદેશ નથી નથી. અને સમયસારમાં એક સરસ આવે છે, અપદ છે, અપદ છે. કેટલી વાર કે છે? બે વાર કે છે, તારું આ પદ નથી, આ તરફ આવો, આ તરફ આવો. જેની પાસે કદાચ હોય સમયસાર તો જોઈ લે. 138મો કળશ છે નિજ્ર અધિકારમાં. શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે હે અંધ પ્રાણીઓ. કોને સંબોધે છે? અંધ પ્રાણીઓ કહીને, આપણી ઉપર કરુણા કરીને કહે છે. તિરસ્કાર નથી, દ્વેષ બુદ્ધિ નથી. અરે આવો જ્ઞાનમય આત્મા થઈને સ્વભાવને નથી જોતો, હે અંધ પ્રાણીઓ. 138 કલશ, 317 પાનું. અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો, સમયે સમયે આ રાગી જીવો સદાય મત્ત, મત્ત એટલે પાગલ, વર્તતા થકા જે પદમાં સૂતા છે. હું મનુષ્ય છું, મકાન વાળો છું, રાગી છું, દેશી, એમ પદમાં પોતે સૂતા છે, ઊંઘે છે. તે પદ એટલે કે સ્થાન અપદ છે, અપદ છે, તમારું સ્થાન નથી એમ તમે સમજો. હવે ફરીથી કહે છે, એનો ઉપાય, આ તરફ આવો, આ તરફ આવો. ઓલાથી છોડવા માટે શું કરુણાથી કે છે કે એ અપદ છે, એ અપદ તું ખોટી જગ્યાએ ઉભો રહી ગયો છો, એ તારું સ્થાન નથી. આમ બે વાર કહેવાતી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. આચાર્ય દેવ આપણી ઉપર કોઈ એક વાર ન માને તો આપણે બે વાર કહીએ છીએ, આચાર્ય દેવ અતિ કરુણાથી કહે કે ન્યા તારું સ્થાન નથી, તો કઈ તરફ કે આ તરફ, આત્મા તરફ, આ તરફ આવો, આ તરફ આવો. અહીંયા શું કરો તમે, નિવાસ કરો. વાસ નહીં પણ નિવાસ એટલે શું, નિરાતે વસી જાઓ, કાયમ વસી જાઓ, નિત્ય વસી જાઓ, કે જ્યાં વૈસા પછી બહાર જવું જ ન પડે. તમારું પદ આ છે, આ છે. જો ત્રણ વાર ફરીથી અપદ છે, અપદ છે, આ તરફ આવો, આ તરફ આવો. આ તમારું પદ છે, આ તમારું પદ છે. ક્યું કે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ, એ પણ બે વાર કીધું, જ્યાં તારું શુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પદાર્થ આત્મા છે, એ તારું પદ છે. હવે આનાથી વધારે આચાર્ય દેવ ક્યાં સુધી વધારે કે, પછી તો આચાર્ય દેવ પણ કઈ આપણા માટે રાહ ન જુએ. જો આમાં એક સરસ છે, મો નાચે છે તો ભલે નાચો. હવે તમે માનતા નથી ને, મો નાચે તો નાચો, તથાપિ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ રહેવાનું. તમે માનો કે ન માનો, વસ્તુ બદલવાની નથી, તમારે બદલવું પડશે. સુખી થાય, કરુણા પણ કરે છે ને પછી એ ભાવ પણ છોડીને કહી દે છે, તમારે માનવું હોય તો માનો, મોંમાં રાચવું હોય તો રાચો, બાકી વસ્તુ બદલવાની નથી. એમ અહીંયા પણ દોલતરામજી આપણને કહે છે, છેલ્લી ભલામણ કહી દે છે, હવે તમારે માનવું હોય તો માનજો, અમે તો અમારે જે કહેવું તું એ કહી દઈએ છીએ. અહીંયા હવે કે છે કે તે પદ તારું નથી, જ્યાં તું તારું અસ્તિત્વ માનીને બેઠો છું કે શરીર તે મારું છે, રાગ તે મારો છે, કુટુંબ પરિવાર પર પદાર્થ મારા છે, એ તારું સ્થાન નથી, તારી હયાતી નથી, તારી મોજુદગી નથી, તું દુઃખ કેમ સહન કરે છે? સુખનો ભંડાર હોવા છતાં, અનંત સુખથી ભરેલો હોવા છતાં દુઃખી કેમ થાય છો તું? આ પરપદમાં સુકામ સુખ માટે જાવા ભરે છે, ફાંફા મારે છે. હે દોલતરામ, દોલતરામ એટલે કોણ? અનંત ચૈતન્યની દોલત, દોલત એટલે વૈભવ, વેલ્થી ભરેલા હે આત્મ રામ, હે દોલતરામ. પોતે પોતાને પણ કહે છે ને, આપણે તો આપણા ઉપર લેવાની છે કે હે અનંત ગુણરૂપી દોલતથી ભરેલા આત્મ રામ, હવે તારું આત્મપદ સિદ્ધ પદ તેમાં લાગીને, શું છે તેમાં, એકાકાર થઈને, તેની સન્મુખ થઈને સુખી થાવ. હવે તો તારી ભૂલને ભાંગીને સુખી તો થા. કોઈ બહુ ભૂલ કરતો હોય, ન માનતો હોય તો પછી કેને એમ. હવે કે છે, હવે તારું અજ્ઞાનતા ભૂલ છોડીને હવે તો તારા ચૈતન્ય સ્વરૂપ વળીને સુખી થા. આ અવસર ગુમાવો નહીં, આ તક મળ્યો છે, આ મનુષ્ય ભવ મળ્યો છે, એમાં પણ જૈન કુળ મળ્યું છે, એમાં પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં સાચા આપણને શાસ્ત્ર પણ મળ્યા છે, એનો અર્થ કરીને જ્ઞાનીઓએ આપણને સમજાવ્યું છે. હવે આ અવસર ગુમાવવા જેવો નથી. તો આ રીતે એમણે આપણને જે ભલામણ છેલ્લી કરી છે, તો આપણે પણ આ એમની ભલામણ, એમના ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને આ જે અવસર મળ્યો છે એ વ્યર્થ જવા દેવો નથી. જે રીતે છઢાળામાં બહુ